તારીખ 12/8/1996 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 491 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 574
સુવેગદાન શાસ્ત્રનો 7મા અધ્યાયનો 11મો શ્લોક 11મો સૂત્ર ટાંક્યું છે, જે વચ્ચે છે ને એ સૂત્રનો અર્થ કર્યો છે. શ્રી તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે તે ઉપદેશ કરતા હતા. ભગવાન તીર્થંકર દેવ ઉપાદેવ છે, જાતે સ્મરણ જ્ઞાન ધરાવતા હતા અને તીર્થંકરોના સમોસરણમાં પણ જેમ આપણા જીવને પણ અનેક વાર જવાનો પ્રસંગ બન્યો છે તેમ એમના જીવને પણ બનેલો. જોકે પરિભ્રમણ કરતા સર્વ જીવોને સર્વદ્રવ્ય સર્વક્ષેત્ર સર્વકાળ સર્વભાવ અને સર્વભાવ ભાવ એવા 5 પરાવર્તનનો યોગ બને છે. એમાં બધા પ્રકારના ભાવ આવી જાય છે, એક સમ્યક દ્રષ્ટિને પ્રાપ્ત થાય એવા ભાવ ન આવે. સૌધર્મેન્દ્ર થાય કે સર્વાર્થ સિદ્ધિમાં જાય એ ભાવ ન મળે. એ સિવાયના મિથ્યા દ્રષ્ટિને લાયક તમામ પ્રકારના ભાવ, તમામ પ્રકારના ભોગ્ય સ્થાનના ક્ષેત્રો, તમામ પ્રકારના પુણ્ય પાપના પ્રકારો એ બધું ભજી જાય છે. પોતે જાતે સ્મરણ અનેક ભાવોનું જ્ઞાન હોવાને કારણે તીર્થંકર શું કહેતા હતા એ વાત પણ એમણે સ્મરણમાં રાખી છે અને એક સૂત્ર અહીંયા ટાંક્યું છે. પેલા સૂત્ર લઈએ આપણે. સમૃદ્ધ જંતવો માણુસત્તમ દઠ્ઠમ ભયમ વાલિસેણ અલંભો એગંત દુઃખે જરીએ વલોએ સક્કમ મણા વિપર્યા શુભે. હે જીવો, તમે બુજો, તીર્થંકર દેવ કરુણાના સાગર છે, સર્વ જીવો પ્રત્યે સમદ્રષ્ટિ છે. અજ્ઞાનને કારણે જીવ પોતે દુઃખી થાય એવા પ્રકારના પરિણામ કરે છે, એટલે કરુણાથી એમના વચનો નીકળે છે. અત્યારે તો વિતરાગ છે એટલે ઈચ્છા નથી, પણ તીર્થંકર પ્રકૃતિ બાંધી ત્યારે અત્યંત કરુણાને લઈને બાંધી હતી, એટલે એ પક્ષે જે કર્મ બંધાણ હોય એવું દેહ વિતરાગ દશામાં આવે છે અને એ પ્રકારે વચન પ્રવૃત્તિ થાય છે. હે જીવો, તમે બુજો, સમ્યક પ્રકારે બુજો. બુજો એટલે શું? સમાધાન પામો. સમ્યક પ્રકારે સમાધાન પામો, સમ્યક પ્રકારે તમે આત્મકલ્યાણના રસ્તે પ્રવેશ કરો, સમ્યક પ્રકારે તમે આત્મકલ્યાણના રસ્તે આગળ વધો. મનુષ્યપણું મળવું બહુ ઘણું દુર્લભ છે, નિગોદમાંથી નીકળવું દુર્લભ છે, બે ઇન્દ્રિય થવું દુર્લભ છે, તો સંઘની પંચેન્દ્રિય મનુષ્યપણું મળવું તો અતિ દુર્લભ છે. અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો, ચારે ગતિમાં ઘણું દુઃખ છે એમ તમે જાણો, ક્યાંય સુખ છે એમ તમે નહીં જાણતા એમ કે છે. કદાચ તમને પુણ્યનો યોગ હોય 5-5 વર્ષ તો પણ તમે છકી જતા નહીં. ચારે ગતિની અંદર અત્યંત દુઃખ છે, ઘણું દુઃખ છે, દુઃખના પહાડ તૂટી પડવાના છે એ ધ્યાનમાં રાખજો. શું ચારે ગતિને વિશે ભય છે એમ જાણો, અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો, અને આત્મકલ્યાણની સૂજ આવવી, અંતર સૂજ આવવી એ ઘણું દુર્લભ છે. જીવ અનાદિ અજ્ઞાનથી એટલો બધો ઘેરાયેલો છે અને એ અજ્ઞાન પણ એવું નિવેડ થઈ ગયું છે, મિથ્યાત્વ પણ એવું નિવેડ થઈ ગયું છે કે એમાંથી નીકળવું એક અલૌકિક પ્રકારનો પ્રચંડ પુરુષાર્થ માગે છે, અને તેથી એમાંથી નીકળવું એ ઘણું દુર્લભ છે. અજ્ઞાનથી સદવિવેક પામવો, સદવિવેક એટલે શું? આત્મકલ્યાણની સૂઝ આવવી શું તે ઘણું દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે એમ જાણો. જ્ઞાનીની દ્રષ્ટિમાં, ભગવાનની દૃષ્ટિમાં, જગતના બધા જીવો ત્રિવિધ તાપાગ્નિમાં સળગતા જોવામાં આવે છે. કેવા જોવામાં આવે છે? ચારે કોર લાઈ લાગેલી જોવે છે. અરે રે, બધા જીવો આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય પ્રકારની અગ્નિમાં શિકાય છે ને બળે છે. આખો લોક એકાંતે દુઃખે કરીને બળે છે એમ જાણો. અને સર્વ જીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે તેમ વિચાર કરો. અને જીવોને જે વિપર્યાસ થાય છે, ઊંધું સૂજે છે, ઊંધું સૂજે છે, એને પોતે જ પાછા પોલે પૂર્વે એવા ઊંધા લાકડા નાખ્યા છે અને અત્યારે પાછો વધારે ઊંધા લાકડા નાખતો જાય છે. એમ એમ તમે તેનો વિચાર કરો અને એ જીવો તમે પાછા વળો, ઊંધે રસ્તેથી પાછા વળો. એવી કરુણાથી ભગવાન વિતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વરની વાણી છૂટે છે અને એવી બધી વાતો એની અંદર આવે છે. લાયક પ્રાણીઓ છે એ સગળા થાય છે અને જે લાયક નથી એ વખતે પણ ઊંધા પડે છે. અને આપણા જીવે પણ અત્યાર સુધી એ જ ધંધો કર્યો. અનંતવાર સમુસરોમાં ગયા, અનંતવાર મનુષ્યપણું મળ્યું, અનંતવાર જૈન ધર્મ મળ્યો અને ઊંધા ચાલ્યા. સા ઊંધે ઊંધા શીર્ષાસન કરીને ચાલે એ વખતે ચાલ્યા, નહીં તો ત્યાં ડૂબવાની જગ્યા નહોતી. ત્યાં પાણી એટલું ઓછું હતું કે કાંડાપૂટ પાણીમાં કોઈ ડૂબે નહીં, પણ ઊંધે માથે હાલે તો એમાં પણ ડૂબે એના જેવું થયું. હવે એક દ્વાદશાંગીનું સળંગ સૂત્ર છે, એ પેરેગ્રાફ એ લખ્યો છે અને પછી પોતાના વિચારો લખ્યા છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેષવું. જેને જરાય દુઃખ ન જોતું હોય અને જેને કાયમ માટે જરાય દુઃખ ન જોતું હોય, હંમેશને માટે, હંમેશને માટે જેને સર્વ સુખી થવું હોય, તો કે બધા જીવોનો અભિપ્રાય તો એવો જ છે, કોઈને દુઃખ જોતું પણ નથી કે થોડું પણ નથી જોતું ને થોડા સમય માટે પણ નથી જોતું, પણ થાય શું કે રસ્તો ઊંધો પકડે છે. તો કહે છે કે જો ખરેખર સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય થયો હોય તો તે પુરુષે આત્માને ગવેષવો અને આત્માને શોધવો. સૌથી પહેલા એને શું કરવું, પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ કેવું છે એની અપૂર્વ અંતર જિજ્ઞાસામાં આવવું. મારું સ્વરૂપ કેવું છે? પોતાનું સ્વરૂપ નિશ્ચિત થયા વિના, પોતાનું સ્વરૂપ નિશ્ચિત થયા વિના કર્તવ્ય અકર્તવ્યનું ભાન ખરેખર હોઈ શકે નહીં. જીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી ને કર્તવ્ય અકર્તવ્યની ભાંજગઢમાં ઉતરી જાય છે, એટલે રસ્તો ઊંધો પકડાઈ જાય છે. મુક્ત થવાનો ઉપાય એના હાથમાં હોય તો જ ઈલાજ રહી એને. પોતાને ભૂલો એ બધે ભૂલો એમ કેવું છે, પોતાને ભૂલો તે બધે ભૂલો, પછી આખી દુનિયાનું ડાપણી કરે તો નકામું થાય. અને મોટા ભાગે જીવે એવું જ કર્યું છે કે પોતાના હિત હિતનો વિચાર કરતો નથી અને દુનિયા આખાનું ડાપણ કરે છે કે આનું આમ કરવું જોઈએ, આનું આમ કરવું જોઈએ, આનું આમ થવું જોઈએ, આનું આમ થવું જોઈએ. પોતે તો એ બાબતમાં કાંઈ એનો વિચાર જ નથી હોતો, કાંઈ વિચાર 24 કલાકમાં ચાલતો જ નથી કે મારું શું થશે કાલે. આંખ અચિંતી વિચાર છે તો ક્યાં જઈને પડીશ એનો કોઈ વિચાર કરતો નથી. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેષવો. અને આત્માને જેને ગવેષવો હોય તેણે શું, આત્માનું જ્ઞાન કરવું હોય, આત્માની શોધ કરવી હોય, અંતર શોધ કરવી હોય, તેણે યમ નિયમ આદિ સર્વ સાધનોનો આગ્રહ અપ્રધાન કરવો. ગૌણ કરવો, અપ્રધાન કરવો એટલે ગૌણ કરવા. પહેલા પૂજા ભક્તિ કરી લો, પહેલા ઉપવાસ કરી લો, પહેલા ફળાનું વ્રત કરી લો, ફળાનો ત્યાગ કરી લો, આમ સંયમ પાળી લો, આ બધું. હમણાં એક પ્રમુખ આશય શું છે એમ કે છે કે એ બધા છે ચારિત્ર મોહ મંદ કરવાના સાધનો છે. અને ભગવાનની જે નીતિ છે, જીનેન્દ્ર પરમાત્માની જે નીતિ છે, એ મિથ્યાતને મારવાની છે. પેલા પ્રસન્નોને ગુરુદેવે 45 વર્ષ સુધી એક વાત કરી, સમ્યક દર્શન કેમ થાય ને મિથ્યા દર્શન કેમ મટે, મિથ્યા દર્શન અને અજ્ઞાન કેમ મટે ને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કેમ થાય. કોઈ પણ જ્ઞાની, ગુરુદેવ હોય, કૃપાળુદેવ હોય કે કોઈ પણ જ્ઞાની હોય, એ જ વાત કરશે. એમ નહીં કે તું પેલા ઉપવાસ કર, માં તું પણ પચખાણ લઈ લે, તું એમ નહીં કે શું, બીજી વાત નહીં કરે. તારું અજ્ઞાન ને તારો દર્શન કેમ તળે, મિથ્યા તારું કેમ ગળે, એ વાત અમારી પાસે છે. અને તીર્થંકર દેવનું સરળ સૂત્ર પણ એ છે, દ્વાદશાંગી જે છે એટલે 12 અંગ છે, 12 અંગનું 11 અંગને 14 પૂર્વ એટલે 12 અંગ થયા. 12 અંગનું સરળ સૂત્ર ની વાત ચાલે છે આ. શું જેમ 12 અંગ છે એ 12 પારા લ્યો તો એની અંદર એક દોરો પરેવો છે, એ આ છે સરળ સૂત્ર આ છે. જેને આત્માને ગવેષવો હોય તેને યમ નિયમાદી સર્વ સાધન નો આગ્રહ અપ્રધાન કરવો. મિત્ર તું તારી શક્તિ ત્યાં રોકી લઈશ. બહુ વિવેક વાળી વાત છે કે એક તો અજ્ઞાન દશામાં મિથ્યા દશામાં જીવની આત્મશક્તિનો વિકાસ થયો નથી, પ્રગટ જ થઈ નથી હજી. પણ જે કાંઈ જ્ઞાનનો ને વીર્યનો ક્ષોભ્રમ લઈને સંગી પંચેન્દ્રિય થયો તો એટલી જે તારી તારું બળ ને શક્તિ છે એને તું ખોટી જગ્યાએ ખર્ચીશ નહીં. તું દર્શન મોને મિથ્યાને અજ્ઞાનને ટાળવામાં ખર્ચ કરજે. જગતના કાર્યો તો એક બાજુ રહ્યા, સમાજના કાર્યો એક બાજુ રહ્યા, સંસ્થાના કાર્યો એક બાજુ રહ્યા, પણ તારા પોતાના જે શુભ કાર્યો છે એમાં પણ નહીં ખરચતો. એમ નિયમને પણ તું ગૌણ કરજે, ક્યાંય ખરચતો નહીં. તો એક તારું અજ્ઞાન ને મિથ્યા ટળે ત્યાં તારી બધી શક્તિ ખરચજે. એક નિષ્ઠાથી, એક લયથી, એક લક્ષ્યથી, એક ધ્યેયથી ને એક ધૂનથી જો આ રીતે દર્શનોને પછાડવામાં મારવામાં કામે લાગીશ તો એ મહાયુદ્ધો હોવા છતાં પણ મરશે ખરો. અને જરા પણ પગ આડોળો ગયો કે ખલાસ થયો તો તારી ખર્ચ તારી શક્તિ ખર્ચાઈ જશે અને તારું આયુષ પૂરું થઈ જશે. આમાં નામાં યમ નિયમ સર્વ સાધનોનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષવો, સત્સંગને આરાધવો. સૌથી પહેલા સત્સંગને આરાધવો. ગુરુદેવ સ્વાધ્યાયની જે પ્રણાલિકા છે, ગવેષણામાં શોધવું, જ્ઞાન કરવું, આરાધન કરવું, આ બધું આવી જાય છે. સત્સંગનો સત્સંગ હે યથાર્થ સત્સંગ કા આરાધન કરના. ક્યા કરના? સત્સંગ કા આરાધન આપણને કોયડો ઉકેલીને આપી દીધો. જગતના વૈજ્ઞાનિકો જે રિસર્ચ કરે છે એની પાસે રિઝલ્ટ નથી, એ તો નેસેસિટીને લક્ષમાં લઈને રિસર્ચ કરે છે. શું આપણું તો સદભાગ્ય છે કે જ્ઞાનીઓએ રિસર્ચ કરી અને આપણને સમસ્યા અને એનો જવાબ સોલ્યુશન બે એક સાથે આપ્યા. છતાં રિસર્ચ આપણે કરવું પડશે. પાછું એ જ જે રસ્તે એમણે જે રીતે રિસર્ચ કર્યું એ જ રીતે રિસર્ચ આપણે કરવું પડે છે, નહીતર ગોખણપટ્ટી થઈ જશે. સ્વાધ્યાયનો વિષય પણ એક રૂટીન થઈ જશે અને ગોખણપટ્ટી થઈ જશે. એમ કોઈ જેમ કોઈ સામાયિક લઈને બે એમ કલાક સ્વાધ્યાયમાં બેસી આવ્યો, પાછો ઘરે ગયો તો એનું એ કરવા માંડ્યો. આ ઘર મારો ને આ પરિવાર મારો ને આરામ પરિગ્રહ મારો, એ સાઈડ તો જે ત્યાં સાફસૂફી કરવાની છે ત્યાં કરે ને અહીંયા સ્વાધ્યાય કરે તો નકામો જાય. તો કાલના સ્વાધ્યાયમાં ઘણું આપણે આવ્યું છે. શું કહે છે એને સત્સંગને ગમીશું. એટલે શું થયું કે બીજા જે ધર્મ સાધનો કહેવાય છે એમાં સત્સંગની પ્રધાનતા છે. અજ્ઞાન અને મિથ્યાત્વ ટાળવા માટેનું સાધન સત્સંગ છે. એટલે ગુરુદેવે સ્વાધ્યાયની પ્રણાલિકા જે તીર્થંકરોની પરંપરામાં છે એ જાગૃત કરી. આમ તો અત્યારે જૂના દિગંબર મંદિરો જોઈએ છીએ રાજસ્થાનની અંદર અને બીજે જ્યાં જ્યાં મોટા મોટા મંદિરો છે સારા, ત્યાં દેવદર્શનની સાથે સાથે સ્વાધ્યાય કરવાની એક અલગ વ્યવસ્થા છે. અને સ્વાધ્યાયની સભાઓ પહેલાં તો ભરાતી હતી સારો કાળ હતો ત્યારે, અત્યારે પાછો એ બધો લુપ્તપ્રાય થઈ ગયો. ગુરુદેવ એક યુગ પુરુષ જાગ્યા તો એને પછી સ્વાધ્યાયની પરંપરા શરૂ કરી. આપણે ગામે ગામ સ્વાધ્યાય થવા લાગ્યો હતો, હવે હતો એમ કહેવું પડે છે, કેમ કે અત્યારે પાછું એ બધું ભસાવા માંડ્યું છે. શું એ પાછું પૂજા ભક્તિના રવાડે ને બીજે ત્રીજે રવાડે પાછું આપણે ચઢવા લાગ્યા છીએ, સ્વાધ્યાય ગૌણ થવા માંડ્યો છે. અત્યારે આપણા મોટા ભાગના મંડળોમાં સ્વાધ્યાય નથી થઈ શકતો. શું જૂના મંડળો છે, હમણાં દોઢ બે વર્ષ પહેલા જામનગર જવાનું થયું તો સ્વાધ્યાય ચાલે છે કે નથી ચાલતો? પણ હવે તમારે તંબકભાઈ તો અભ્યાસી છે તો કે તંબકભાઈ તો રોજ વાંચે, પણ બીજા આવવું જોઈએ કે બે પટેલ આવે છે ને એક બીજા વૈષ્ણવ દરજી આવે છે, ત્રણ ચાર જણા બે છે. જૂના મુમુક્ષુઓને કોઈને રસ નથી રહ્યો, કેમ કે બધાને એમ ખ્યાલ છે કે આ બધી આપણને ખબર છે ને આપણે જાણીએ છીએ, એક દ્રવ બીજા દ્રવનું કરી શકતો નથી. ગુરુદેવ આ બધું આપણને સમજાવ્યું છે ને આપણને બધું મોઢે છે, શું કોઈને રસ નથી પડતો, એવી હાલત હતી. બધી પરિસ્થિતિ બહુ જ કંગાળ. સ્વાધ્યાયમાં દરિદ્રતા આવી ગઈ. શું આવી ગયું? એ ધર્મ દારિદ્ર્ય છે આપણું. ગુરુદેવની આજ્ઞા, ગુરુદેવનું નામ લઈએ અને ગુરુદેવની આજ્ઞા વિરુદ્ધ ચાલીએ, એવું બધું બની બનતું થઈ ગયું છે. કોઈ સ્વાધ્યાયમાં આવતું નથી. ટેપ ક્યાંક મૂકે છે તો ટેપમાં બે જણા, ત્રણ જણા, જામનગરમાં ત્રણ જણા, રાજકોટમાં પાંચ સાત જણા, મુંબઈમાં દસ બાર જણા. હાલ ટેપ નહીં છે, કોઈને તત્વજ્ઞાનમાં જાણે રસનું. અમે જો એક વિધાન કરાવો તો ટોળું જામી જાય, રિઝર્વેશન કરવા માંડે સીટનું પાટલા મૂકી મૂકીને, તો તમે હો પચાસ બસો પાંચસો જણા ઉતરી પડે. સત્સંગ ને સ્વાધ્યાયની અંદર ગુરુદેવે જે પ્રણાલી કા શરૂ કરી હતી એ પાછી આપણે લોપાવા માન્યા. પછી અરે કોઈ પૂજામાંથી મોડા આવે તો ગુરુદેવને આંખ લાલ થાય. ગુરુનો પ્રવચનો મોડો પ્રવેશ કરતા હોય ને ખબર હોય કે આ પૂજામાં રોકાઈ ગયા હતા, ગુરુદેવ લાલ આંખ કરે. બે વખત સ્વા ઓછું કરવું, અહીંયા ટાઈમસર આવી જવું એમ કે. નહીં તો શું અજ્ઞાન, એ જ વાત કૃપાળુદેવ કરે છે. ગુરુદેવ જે વાત કરતા તાવજન દઈને એ જ વાત કૃપાળુદેવ કરે છે. કેણે સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો, ગવેશવો અને ઉપાસવો, આરાધન કરવું. સત્સંગમાં જે કાંઈ વાતો પોતાને યોગ્ય અને પોતાને લાયક ને લાગુ પડે એવી હોય એને પ્રયોગમાં મૂકવી. ઘરે જઈને, દુકાને જઈને, નોકરીએ જઈને, ઓફિસમાં જઈને, જ્યાં જતા હોય ત્યાં ઉદય હોય ત્યાં એ વાતને લાગુ કરવી, એનું નામ ઉપાસવો છે. સત્સંગ ઉપાસવો કહેવાય. મિત્ર સાંભળે ને ત્યાં ત્યાં મૂકી ગયો, પાછો એ સત્સંગને નિષ્ફળ કરવા માંડ્યો, એ પરિસ્થિતિ થાય પાછી. એટલે એને ગવેશવો અને ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. બોલો આમાં શું કીધું એમણે? એક દ્વાદશાંગના સળંગ સૂત્રમાં એટલી બધી વાત મૂકી દીધી છે, એટલી બધી વાત મૂકી દીધી છે કે જો તારે સત્સંગની ઉપાસના કરી આત્માને ગવેશવો હોય, આત્મજ્ઞાન કરવું હોય ને એના ફળમાં સર્વથા સુખી થવું હોય તો એક અમારી શરત છે. સત્સંગથી ક્યાં લિંક લેવી? સત્સંગને ગવેશી, ઉપાસી અને આત્મને ગવેશીને આત્મજ્ઞાન કરીને સંપૂર્ણ સુખી થવું હોય તો આ અમારી શરત છે કે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગી દેવો. આ સંસાર મારે કોઈ પણ ભોગે ન જોઈએ. જેને સંસાર વાલોને મીઠો લાગતો હોય, અનુકૂળતાઓ મળી હોય, પ્રિય લાગતી હોય એને નીકળવાનો કોઈ આરો વારો નથી. આ સંસાર કેવળ દુઃખમય છે, એકાંતે દુઃખે કરીને બધા પડે છે, એવી જે ભગવાનની દ્રષ્ટિ, એ દ્રષ્ટિએ જોતા શીખવું પડશે. એ દ્રષ્ટિએ જોતા જેથી આવડશે, તેથી સંસારનું ધ્યેય બદલી જશે. સર્વથા ત્યાગ નો અર્થ શું? એમ નથી કે હું અહીંયા કે સર્વથા ત્યાગ હોય એટલે તમે બાયડે છોકરાને દુકાન ધંધો ને નોકરી મૂકીને એક વખત તમે જંગલમાં આશ્રમમાં જઈને બેસી જાઓ, એમ નથી કેવું. કાંઈ તમારું ધ્યેય બદલી નાખો એમ કે છે. શું? આત્મભાવ સર્વથા ત્યાગવો. વસ્તુ ત્યાગવાની વાત નથી કરી. શું? પોતાપણું છે આ સંસારમાં, કે આ સંયોગો મારા, આ કુટુંબ મારું, આ પૈસા મારા, આ મકાન મારું, આ આબરૂ મારી, આ સમાજ મારો, આ મૂકી દેતો બધો સંસાર છે. શું? એમાંથી આત્મભાવ એટલે પોતાપણું છોડી દેતો. સર્વથા છોડી દઈએ એટલે થોડુંક એમાં રાખવું ને થોડું થોડું, એવી બાંધછોડ એમાં નથી થતી. ત્યાગમાં એમ થાય, આચરણમાં એમ થાય કે તમે થોડો ત્યાગ કરો ને થોડો ન ત્યાગ કરો. પાંચમે ગુણ સ્થાને ક્રમે ત્યાગ આવે છે મોક્ષ માર્ગની અંદર, પણ એ વાત નથી અહીંયા. અહીંયા સર્વથા શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે તારું ધ્યેય આખું બદલી નાખ. ધ્યેયની અંદર બાંધછોડ હોઈ શકે નહીં. એક પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત ગુરુદેવે જે સૂત્ર આપ્યું અને કૃપાલુદેવ એને દ્રઢ મુમુક્ષુતા કહી, માત્ર મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષ અભિલાષ એ ધ્યેયનો વિષય છે. ત્યાં એ વિના તને મુમુક્ષુતાની શરૂઆત નહીં થાય. મોક્ષ માર્ગ તો હજી આગળ છે. પછી મુમુક્ષુતા આવ્યા પછી, મુમુક્ષુતા વર્ધમાન થયા પછી, મુમુક્ષુતા નિર્મળ થયા પછી, ચરમસીમાએ પહોંચ્યા પછી મોક્ષ માર્ગમાં પ્રવેશ મળે છે. એટલી તો પૂર્વ તૈયારી છે, કેમ કે આ પાયાનો વિષય છે. એટલો પાયો નાખ્યા પછી મોક્ષ માર્ગ શરૂ થાય છે. પણ આ પાયાની જે શરૂઆત છે, શિલાન્યાસ જેને કહેવામાં આવે, મુમુક્ષુતાનો અથવા મોક્ષનો શિલાન્યાસ જે કહેવામાં આવે, એની અંદર પહેલું ધ્યેય બદલવું પડે છે. જ્યાં સુધી ધ્યેય બદલાય નહીં ત્યાં સુધી અનાદિથી આ જીવને સંસારનું ધ્યેય ઊભું છે. અને ધ્યેય બે છે, ત્રીજું ધ્યેય નથી, એક સંસારનું અને એક મોક્ષનું. ત્યાં સર્વથા સંસાર જીવ ઉપાસે છે, ત્યાં સર્વથા જીવ મોક્ષ ઉપાસે. એમાં અડધો સંસાર ઉપાસે અને અડધો મોક્ષ ઉપાસે એવું ચાલતું નથી. ધ્યેયમાં એવું ન ચાલે, તો બે ઘોડાની સવારીમાં પડે હેઠો. સંસારના ઘોડે પણ ચડવું છે અને મોક્ષ માર્ગ ના ઘોડે ચડવું છે, એ મેં માંથી એક નો નહીં રે. શું કે છે કે સત્સંગની ઉપાસના કરવી હોય તેને, શું આ સત્સંગમાં તો પ્રવેશ મળશે એમ કે છે. ઠીક, રોજ આવો છો તમે સત્સંગમાં, માત્ર તમે એડમિટેડ ફેલો છો એમ નથી. ન આવતો એની ચર્ચા નથી કરવી. પણ રોજ આવતા હોય, નિયમિત આવતા હોય, સમયસર ઉપસ્થિત રહેતા હોય, આદરથી સાંભળતા હોય, તો પણ અમારી આ શરત છે કે તારે ધ્યેય બદલવું પડશે. ધ્યેય બદલવું છે તો તારો પ્રવેશ અમે સ્વીકાર્યો. તારે ધ્યેય ન બદલવું હોય, અમે તને મુમુક્ષુતામાં પ્રવેશ થયેલા સ્વીકાર કરતા નથી. આ જ્ઞાનીઓને સિગ્નેચર છે, પ્રવેશ કરાવવાની ઓથોરિટી જ્ઞાનીઓની છે. એ ત્યારે સહી કરે, તારો ધ્યેય બદલ તો આવજે, તો સત્સંગ ઉપાસમાં અમે તમે માનશું. નહીં તો તું સત્સંગમાં આવે છે, અમારી નજરમાં નથી એ વાતો, કે તું સત્સંગમાં આવે છે અને રોજ આવે છો માટે ઠીક છે, એવું કાંઈ નથી. શું? સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. મારે સંસાર ન જોઈએ, કોઈ પણ કિંમતે ન જોઈએ. 128માં લીધું ને, 128ના શબ્દો જો ફરીને જરાક યાદ કરી લ્યો કે કૃપાલુદેવે કેવો પાયો નાખવાનો મોક્ષ પોતાનો. પાનું 222 બીજો પેરેગ્રાફ. ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસર સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એટલે આયુષ્ય એક સમય માત્ર બાકી રહ્યો હોય અને દૂર નિમિત્ત હોય એટલે ક્યાંય અનુકૂળતા ન હોય, પણ એમ કરવું, એમ કરવું એટલે મોક્ષને માર્ગે જ જવું ને સંસાર કોઈ ભોગે પણ મારે ન જોઈએ એવું જે ધ્યેય છે ત્યાં સુધી હે જીવ તારો છૂટકો નથી. આ શિલાન્યાસ કર્યું છે, મોક્ષ મહેલ નો શિલાન્યાસ આ રીતે કર્યું છે. એમને મોક્ષ નો મહેલ કાચા પાયે ચણાતો નથી કે ઉભો રહેતો, સાદી અનંતકાળ જે મોક્ષ ટકવાનો છે એનું શિલાન્યાસ કેટલું મજબૂત હોય, આટલું મજબૂત હોય, આટલી તૈયારી વાળો મુમુક્ષુ હોય છે. જેવા તેવાનું મુમુક્ષુતામાં કામ નથી, જેવા તેવાનું કામ નથી, માથે કફન બાંધીને નીકળે એનું કામ છે. મરજીવો થઈને ગમે એમ થાય, કથમ અપી મૃત્વા કૌતૂહલી સંતો, અમૃતચંદ્રાચાર્ય કહ્યું સમયસારમાં મરીને મારે લેવું છે, મરી જાવ તોય પણ લેવું છે, લીધે છૂટકો છે એનું કામ છે. શું કે છે કે એણે સત્સંગને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો, પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરીને, એ બધું ડોડા પણ છે, પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરીને પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસને, બીજું કાંઈ ન કરવું. સત્સંગમાં જે આજ્ઞા જ્ઞાની પુરુષની થઈ, ગુરુદેવની થઈ, એની સામે મારા બધા અભિપ્રાય મૂકી દેવાના, મારે પૂરી શક્તિથી આજ્ઞાનું આરાધન મારે કરવું છે, પૂરી શક્તિ ત્યાં ખર્ચવી છે. આ સિવાય મારે શક્તિ પણ મારી વહેંચવી નથી, બીજે ખર્ચવી નથી, અને મારો કોઈ અભિપ્રાય નહીં. હું કાંઈ જાણતો નથી, કાંઈ સમજતો નથી, પૂરો અજ્ઞાની છું, હું કાંઈ જાણતો નથી અને હું કાંઈ સમજતો નથી. આ જગ્યાએ આવી જવું પડે અને સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે શું કે જે કોઈ તે આજ્ઞાને ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, આજ્ઞાને માનતો હોય તે સત્સંગને ઉપાસે છે. સત્સંગમાં બેસે ને આજ્ઞાને માને એ સત્સંગને ઉપાસતો નથી. એટલા માટે કે એવું બને છે સત્સંગમાં બેસે અને આજ્ઞા માને નહીં. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, અને આજ્ઞાને ઉપાસતો નથી તે સત્સંગને પણ ઉપાસતો નથી. અને એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. આ નિમિત્ત ઉપરથી ઉપાદાન ઉપર આવી ગયા. એમ જે સત્સંગને ઉપાસે છે તે આત્માને ઉપાસે છે, જે ગુરુદેવે 831માં કહ્યું કે જે સાચા નિમિત્તને ઉપાસે છે તે નિમિત્તની ઉપાસના કરતો નથી પણ આત્માની ઉપાસના કરે છે. નિમિત્તના બાને જે એવી રીતે ઊંધા ચાલે છે એ ખરેખર નિમિત્તને વ્યવહારને પણ સમજ્યા નથી અને નિશ્ચયને પણ સમજ્યા નથી. એટલે શું કહ્યું કે એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય પોતાના આત્માને ઉપાસે છે, એ ભૂમિકાની તે આત્મ ઉપાસના છે. શું એ ભૂમિકાની? એ આત્માની ઉપાસના છે. યથાર્થપણે સત્સંગની ઉપાસના કરવી તે મુમુક્ષુની ભૂમિકામાં આત્મ ઉપાસના છે, કેમ કે ત્યાંથી આત્મ ઉપાસના સુધી પહોંચ્યા છે, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઓનલી ધી ચેનલ, એક જ ચેનલ છે, બીજી કોઈ ચેનલ નથી. અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે, એનો છેડો ત્યાં છે મોક્ષ. સર્વકાળ માટે અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખથી અનંતકાળ પર્યંત સમાધિ દશામાં રહેવાનું, એ એનો છેડો છે, એ એનો આખરી આખરી ફળ છે. સત્તરમા વર્ષ પહેલા જે 128 વચનો લખ્યા છે એમાં 108-170 વચન, 108-10-170 જે 10 વચનો છે એ ગુરુદેવ રોજ એનું સવારમાં પર્યત પરિચર્યન કરતા હતા, 47 શક્તિનું જેમ પરિચર્યન કરતા હતા એમ એ 10મું દશમુષ્ણનું પરિચર્યન કરતા હતા. અને કેટલીક ગાથાઓ જે પોતાને પ્રિય હતી પરમાગમોની, એ ગાથાઓનું પણ પરિચર્યન વહેલા પ્રોઢીએ 3:30-4 વાગે ઉઠી અને જે કરતા હતા એમાં એ કરતા હતા. અને 78ની સાલમાં એટલે લગભગ 88 વર્ષે છે, એમને એક વિચાર આવ્યો કે જિંદગીમાં જે કાંઈ મેં સ્વાધ્યાય કર્યો છે, હજારો શાસ્ત્રોનો સ્વાધ્યાય કર્યા પછી નિચોડરૂપ જે કાંઈ વાત હતી, ચારભૂત જે માખણ હતો, એવા એમણે 143 પ્રવચનો કર્યા. કેટલા?
143
વિષય સૌ સિલેક્ટ કરીને, પોતે પસંદ કરીને, અને પોતાની ભાવનાનો જે વિષય હતો, પોતાના પસંદગીનો જે વિષય હતો, અને આત્મકલ્યાણનો જે વિષય હતો, 143 પ્રવચનો એમણે કર્યા. એમાંથી આપણે લગભગ 62 પ્રવચનો એકત્રે બે ભાગમાં બાર પડ્યા. આપણે પ્રવચન 9ની જ 62 પ્રવચનો, બીજા ત્રીજો ભાગ આપણે તૈયાર થાય છે અત્યારે. જે એમાં પહેલા ભાગમાં જે કૃપાળુદેવના વચનો ઉપરના પ્રવચનો છે, 70મા વર્ષ પહેલાં જે પ્રવચનો એમણે લખ્યા છે, એના માટે એમ બોલ્યા કે 12 અંગનો સાર છે. આ શું છે? 12 અંગનો સાર. હજી પણ ટેપમાં છે અને ગ્રંથમાં છે, ડોક્યુમેન્ટરી પ્રૂફ છે. આ 70મા વર્ષ પહેલા આ મહાપુરુષ પાસે 12 અંગનો સાર આવ્યો ક્યાંથી? આ એક વિચાર માગી લે એવો વિષય છે. ગુરુદેવ બોલ્યા છે એટલે વાત તો ટંકોત્કીર્ણ થઈ ગઈ આપણા માટે, ત્યાં કોઈ શંકાનું સ્થાન હોઈ શકે નહીં કે કોઈ દલીલબાજીનો વિષય હોઈ શકે નહીં. ત્યારે એ પુરુષ પાસે 17મા વર્ષ પહેલા એટલે 15મા-16મા વર્ષે 12અંગનો સાર એના હૃદયમાં આત્મામાં આવ્યો ક્યાંથી? કે એ પોતે પૂર્વના આરાધક પુરુષ હતા, આરાધના લઈને આવ્યા હતા. અને એટલે એમને એ વખતે સમ્યક દર્શન નહોતું થયું એ ગુરુદેવને ખબર છે, તો પણ આમ બોલ્યા. કેમ કે પોતાને અંદરથી ભાવ ભાઈશો, એમને શબ્દાર્થ નથી કર્યો, ગુરુદેવે શબ્દાર્થ નથી કર્યો, ગુરુદેવે કૃપાળુદેવના આત્માનો ભાવ વાંચ્યો. અને એ ભાવ વાંચીને એમણે કહ્યું કે આમ છે. 12અંગનો સાર એમના આ વચનોની અંદર, એ વચનોના ગર્ભમાં આ વસ્તુ પડી છે, એ મને દેખાય છે, નજર સામે દેખાય છે. અત્યારે તમારા બધાના હાથમાં સમય સાર છે, એનું શ્રેય એમનો ઉપકાર છે, એમનું કલ્યાણ, એમ એ કલ્યાણ એ પ્રયોજક એ છે. ત્યાં સુધી ઉપકાર ગાયો છે. તો અહીંયા 12 અંગનું દ્વાદશાંગીનું સંઘ સૂત્ર તરીકે એમણે આટલા વચનો 12 અંગના સાર રૂપે અહીંયા નાખ્યા છે. એ મુમુક્ષુ આત્મા માટે એકદમ પ્રયોજનભૂત છે. હવે પોતાના પરિણામોની કેટલીક વાત કરે છે આગળ જતા. સર્વ પ્રકારની ઉપાધિ આધિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. પોતાની વાત કરે છે, અમને એટલે પોતાની વાત કરે છે કે આમ તો અમે ભલે મુંબઈથી આપ લખાણ કરીએ છીએ એટલે ધંધા વેપારમાં બેઠા છીએ અને આ વાત લખીએ છીએ, પણ સર્વ પ્રકારની ઉપાધિ આધીને વ્યાધિથી હાવ મુક્તપણે વર્તીએ છીએ. અમારે કાંઈ દેવા કે દેવાહીન કે ફટકડી કાંઈ નથી, બેઠા છીએ એ પૂર્વનું કરજ ચૂકવવા બેઠા છીએ, કાંઈ લેવા બેઠા નથી પણ દેવા બેઠા છીએ, બાકી અમે મુક્તપણે વર્તીએ છીએ. શું એમ એ રીતે એ પ્રકારના ઉદયના પ્રસંગોથી ઉદયથી અમે ભિન્ન પડી ગયા હોવા છતાં પણ સત્સંગને વિશે રહેલી અમારી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગ અમને પ્રિય છે, નો લીધો સત્સંગની અમે ભક્તિ કરીએ છીએ, કેટલું બહુમાન છે એમને. સત્સંગ પ્રત્યે બહુમાન કેટલું છે, પોતે જ્ઞાની પુરુષ છે, મુમુક્ષુ નથી કાંઈ. 27મા વર્ષે પત્ર લખે છે, શાયિક જેવો નિર્મળ સંકેત, શુદ્ધ સંકેત પ્રગટ થઈ ગયો છે અને અંદરમાં સાવ ભીન પડી ગયા છે. 27 વર્ષની જુવાન ઉંમર છે. કેવી? 27 વર્ષની જુવાન ઉંમર છે. પણ અમને ક્યાંય લેવા કે દેવા, પણ અમારી સત્સંગ માટે ભક્તિ છે. અમને તો સત્સંગ માટે તો અમને ભક્તિ છે. કેવી ભક્તિ છે ખબર છે? તમારે રેફરન્સ જુઓ હોય, આપણે 539માં છે. બીજા પદાર્થમાં નિર્બુદ્ધિ કરે, બીજો પદાર્થ એટલે જે સંયોગો છે એમાં, જે પ્રારબ્ધ થી પ્રાપ્ત સંયોગો છે એમાં પોતાપણાની બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે, અને નિજને એની વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે. હવે જેને પરિભ્રમણ થી છૂટવું છે એની વાત કરે છે, કે જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશિત પામ્યું છે એવા જે જ્ઞાની પુરુષ, તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવામાં તર્ક વિતર્ક ન હોય ક્યાંય, હા, એમાં કોઈ તર્ક વિતર્ક ન હોય. તમે મહાપુરુષ ખરા, પણ અમારા ઘરે નહીં આવે, ક્યાંક બીજે બિરાજો તમે, એવું એમાં ન આવે. તમે મહાપુરુષ ખરા, અમારા બાપ દાદાના વખતે તમે અમારા મહાપુરુષ, પણ અમે આયા ન બિરાજતા, તમે ક્યાંક બીજે બિરાજો, એવું ન હોય. એમાં અનન્ય ભક્તિ એટલે અનન્ય ભક્તિ એની અંદર હોય છે. શું એ અનાદર છે ને અપમાન છે, એ અજાણપણે જીવ કરી બેસે છે, એ વિરાધના છે, એવું ન થવું જોઈએ. તેના ચિત્તમાં તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનું દાસપણે એટલે એના દાસની પણ ભક્તિ કરવી, કે એની ભક્તિ કરતો હોય એની ભક્તિ કરવી, એની ભક્તિ કરવી નહીં, એની ભક્તિ કરતો હોય એની ભક્તિ કરવી. એનો તો અનાદર ન કરવો, પણ એની ભક્તિ કરતો હોય એનો અનાદર નહીં કરતો તું એમ કહે છે, અને એ તારું કલ્યાણ છે, એમાં તારું પરમ કલ્યાણ છે. અને તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે. હવે જ્ઞાની જ્ઞાની કેવા હોય છે? આ હવે જ્ઞાનીની વાત કરે છે, હવે મુમુક્ષુની વાત નથી કરતા. કે એ જે દાસાનું દાસ હોય એની ભક્તિ, એવો જે ભક્તિમાન હોય એની ભક્તિ જ્ઞાની કરે પાછા, એની ભક્તિ પ્રાપ્ત થયે. જેને કાંઈ વિષમતા આવતી નથી એટલે માન અપમાનનો વિકલ્પ નથી. આપણે તો જ્ઞાની જ્ઞાની વચ્ચે માન અપમાનના વિકલ્પ થાય છે, કાંઈ તો જ્ઞાનીને મુમુક્ષુ પ્રત્યે માન અપમાનનો વિકલ્પ નથી, એને કોઈ વિષમતા નથી. તે જ્ઞાનીને ધન્ય છે. આવા જ્ઞાની પુરુષ તો આવા હોય છે. કૃપાળુ દેવે સુભાગભાઈને નમસ્કાર કર્યા, કૃપાળુભાઈએ સુભાગભાઈના ચરણ સ્પર્શ કર્યા, અને ગુરુદેવે સોગાનીજીને નમસ્કાર કર્યા. કેમ? આ મારો શિષ્ય છે અને હું એનો ગુરુ છું, કેમ કે એ મારાથી આત્મજ્ઞાન પામ્યા છે, એ વાત પણ એ મુખ્ય કરતા તો પછી પોતાના ઉપકારી નથી, કેટલા કેટલી ભક્તિ કરતા હશે. કૃપાળુદેવને ઉપકારી માન્યા છે, જેને જેના મારા પોતાથી આત્મજ્ઞાન થયું છે એવા જે સુગાનીજી એને નમસ્કાર કર્યા, તો ઉપકારી પ્રત્યે કેટલો બધો ભક્તિભાવ હશે. અને કૃપાળુદેવનો ભક્તિભાવ કેવો? કે દાસાનો દાસ જે ભક્તિમાન છે એની ભક્તિ કરી, અને એ ભક્તિ કરતા પણ વિષમતા ન આવે, ત્યારે તે જ્ઞાનીને ધન્ય છે, એ જ્ઞાનીને નમસ્કાર છે. એવી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગતિ ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુ પણ આરાધે એટલે મોટો કરે, સલાહ લેવા આવે તો એને છોડી દેવું, અને શિષ્ય વિશે તે શિષ્ય વિશે પોતાનું દાસપણું પ્રગટ કરવું. આવી રીતે મહાનતા આવે છે. આટલી નમ્રતા હોય પછી મહાનતા આવે, ત્યાં સુધી ગુરુપણાની માનતા આવતી નથી. આવી બધી પાયાની વાત હમણે નાખી છે કે કોણ ગુરુ થાય છે, કે આવી જેની માનતા હોય, આવી નમ્રતા હોય એ ગુરુપદને લાયક છે. ગુરુ ગુરુપણે પોતાને માનતા નથી, શિષ્ય ભલે ગમે એમ માને, ગુરુ નથી માનતા, એવી વાત છે. શું જગત આખાની શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી હોય તે ગુરુ થવાને યોગ્ય છે. ઘણું નાખ્યું છે, જુદી જુદી જગ્યાએ ઘણી વાતો એમણે લખી છે. હા, અનંત જ્ઞાનીઓની વિરાધના થઈ જાય, ભૂલથી પણ એક જ્ઞાનીની વિરાધના થાય તો અનંત જ્ઞાનીની વિરાધના થઈ જાય. કોઈ એમ કે નાના પણ અમે તો આ જ્ઞાનીની ભક્તિ કરીએ છીએ, તો કે એ સ્વચ્છંદવાળી ભક્તિ છે, એ સ્વચ્છંદવાળી ભક્તિ છે. સ્વચ્છંદ નિરોધ ભક્તિ તો યથાર્થ ભક્તિ છે. ભક્તિનું વિશેષણ શું છે? સ્વચ્છંદ નિરોધ ભક્તિ. એટલે સ્વચ્છંદવાળી ભક્તિ તો ભક્તિ ખરેખર છે. સત્સંગ પ્રત્યેની ભક્તિ એમને મટતી નથી, બીજે ક્યાંય એમને લગવાડ નથી, અમારા વેપાર ધંધામાં કુટુંબમાં અમને કાંઈ લગવાડ નથી. સત્સંગ પ્રત્યે અમારી જે ભક્તિ છે તે સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું, તે સત્સંગનું સર્વોત્તમ એવું અપૂર્વપણું, એટલું અપૂર્વપણું ન લીધું. અહોરાત્ર રાત્રિ દિવસ અમને વેશા કરે છે, અમારા પરિણામમાં આ સ્થિતિ છે. સત્સંગ 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 સિવાય અમારા પરિણામમાં બીજી વાત છે, એની અંદરમાં અમારો આત્મા, બહારમાં અમારો સત્સંગ, બસ આ બે જ અમારું જીવન છે, ત્રીજું અમારા જીવનમાં કાંઈ છે. તથાપિ ઉદય યોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. નિવૃત્તિ ક્ષેત્રમાં જઈને સત્સંગ ચાલતા હતા એમાં અંતરાય વર્તે, બાર મહિને માંડ એક બે વખત, એકાદ વખત કે બે વખત વધુ વધુ નિવૃત્તિ લઈ, ધંધો વેપાર છોડી, કુટુંબ છોડી અને એકલા નીકળી પડતા હતા. પછી તે સત્સંગમાં પ્રિય હોય, સત્સંગ પ્રિય હોય, એ લોકો આવીને ભેગા થઈ જતા હતા, પોતે નિવૃત્તિ ક્ષેત્રમાં નીકળી જતા હતા. તે સત્સંગનું સર્વોત્તમપણું અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વિશા કરે છે. તથાપિ ઉદય યોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. નિરંતર સત્સંગ ઈચ્છતા હોવા છતાં પણ અમને અંતરાય વર્તે છે. આ પૂર્વકર્મ કેવું કામ કરે છે! મહાપુરુષ છે, જ્ઞાન થયું છે, એકાવતારી પુરુષ છે, સત્સંગ મળતો નથી. પ્રારબ્ધ વેદવું પણ મુમુક્ષુને તો શું દશા થાય, વિચારવા જેવો વિષય છે કે ગુરુદેવ જેવા ગુરુદેવ, બેનશ્રી જેવા મહાત્માઓ, પૂર્વ શિવંદર ભગવાનના સમોસરણમાં પ્રત્યક્ષ ઉપદેશ જીલતા હતા, સત્સંગ ત્યાં કરતા હતા, સત્સંગ આરાધતા હતા. શું શ્વેતાંબરનું ત્યાં ક્યાંય નામ નિશાન નથી? મહાવિદ્ય ક્ષેત્રમાં એક જ ધર્મ છે, દિગંબર મુનિઓ, દિગંબર ધર્મ સિવાય બીજો કોઈ વાળો પંથ કાંઈ ચાલતું નથી. બારમાં અંદરમાં વિપરીત અભિપ્રાય ગમે એનો થઈ જાય, જુદી વાત છે. સનાતન ત્રણે કાળે એક સરખો, સનાતન ત્રણે કાળે, સનાતનનો અર્થ થાય ત્રણ કાળ, ત્રણે કાળે એક સરખો ચાલે, તો પણ વિકલ્પ આવી ગયો. સત્સંગમાં બધાને એક સરખો એને અનુબોધ ના થઈ ગઈ, હવે તો સામાન્ય વાત આપણને લાગે. એમાં શું કે આત્મા પર પદાર્થ પરમાણુ અને જીવ તો ભિન્ન ભિન્ન છે, તો શરીર ઉપર કપડું હોય તો એમને ન હોય તો એમાં મુનિને ક્યાં લાગે વળગે છે? હ, એમાં કાંઈ મુનિ દશાને વાંધો નહીં, તો શરીર કપડા સહિત પણ એક આટલું કેવું હાવ ના સામાન્ય વાત લાગે. આ તો બધા અહીંયા આવી આવ્યા, શ્વેતાંબર થાનકવાસીમાં આવી આવ્યા, શ્વેતાંબરમાં થાનકવાસીમાં આવી આવ્યા. ગુરુદેવ એમ કહેતા દિગંબરમાંથી વિપર્યાસ થયો ત્યારે મૂર્તિ પૂજક શ્વેતાંબર થયા, એમાંથી વિપર્યાસ લીધો ત્યારે થાનક પાસે થયા, અને એમાંથી વિપર્યાસ લીધો ત્યારે તેરા પંથ ચાલે છે. પાછળ થાનક પાસે મને થાનક પાસે નવો પંથ ચાલે છે. શું હા, મૂળ થાનક પાસે, થાનક પાસેમાં તો દીક્ષા લીધેલી, સાધુ થયેલા પછી પરિવર્તન કરેલું. કોઈ પણ જીવ ગમે ત્યારે પરિવર્તન કરે છે, એમાં એવું નથી આ નવો છે અને આ જૂનો છે એવું નથી. સોગાનીજી એક દિવસમાં આવી અને સમયક દર્શન લઈ ગયા અને બાકીના બધા ત્યાં તરે તરે પછી સાંભળતા હતા એમને રહી ગયા. ગૌતમ ગણધર એવું કર્યું, અન્યમતી માંથી આવ્યા. ઓલા તો વળી મૂળ દિગંબર હતા, ગૌતમ સ્વામી તો બ્રાહ્મણ હતા, અન્યમતી માંથી આવ્યા હતા. અને સીધો ભગવાને એને પહેલી ચાર આપી કે તું મારો પ્રધાનમંત્રી, હું તીર્થંકર ને તું ગણધર, બાકી બધા લાઈન લગાવી છે મને પાછળ રાખી. એ તો મૂળ પ્રધાન ધર્મો છે, આ કોઈ બાપ દાદાનો ધર્મ નથી, જૂના નવાનો નથી, પાડાનો નથી, આ તો ગુણ પ્રધાન ધર્મ છે. ગુણ પ્રગટે કરે, પ્રગટ કરે એનો ધર્મ છે. મારે એની તરફ ઘટ ઘટ અંતર જીન વિષય, ઘટ ઘટ અંતર જઈ ભગવાનની આ દ્રષ્ટિ છે. બધા આત્મા વગેન છે, કોઈ થનક વાસી, દેરાવાસી, ફલાણો, થીંકણો, મગડો, આ કાંઈ એ દ્રષ્ટિએ જોવાય નહીં. ઘટ ઘટ અંતર જીન વસે, ઘટ ઘટ અંતર જઈને મત મદિરા કે પાન છે, મતવાળા સમજે નહીં. એ મત મદિરા જેને ચડી છે એ બધી મતોને વાતોનો મતના મંડન ખંડનમાં પડે. બાકી ગુરુદેવ તો કે અમે તો અમારી જે ભગવાનની દ્રષ્ટિ છે એ અમારી દ્રષ્ટિ છે. મારે અનુભવ થયો હતો, પહેલે જ દિવસે આ અનુભવ થયો. શાંતિભાઈ ને હારે ગયો હતો, લક્ષ્મીના બાપુજી ચેતન સ્ટોર વાળા શાંતિભાઈ ને હારે પહેલે વહેલો ગયો હતો સ્વામી. આમ વ્યાખ્યાન પૂરું થયું, બધા ઉભાથી ને વ્યા ગયા. અમે 15-20 જણા બેઠા હતા, એમાં હું બેઠો હતો. ગુરુદેવનું ધ્યાન ગયું, આ ભાઈ કોણ છે કે શાંતિભાઈ ઓળખાણ આપે, હું કઈ બોલ્યો નહીં. શાંતિભાઈ મારી ઓળખાણ આપે, ભાવનગર થી આવ્યા છે, મારી સાથે આવ્યા છે. વૈષ્ણવ છે પણ જૈન દર્શન માં એમને રુચિ સારી છે એટલે મારી સાથે આવ્યા. ગુરુદેવ શું બોલ્યા, અહીંયા કોઈ વૈષ્ણવ નથી ને અહીંયા કોઈ જૈન નથી. ઠીક, વૈષ્ણવે નથી એમ ન કીધું, અહીંયા કોઈ વૈષ્ણવ નથી ને અહીંયા કોઈ જૈન. આ તો અમારે બધા આત્મા આત્મા છે કે પેલા વચન થી હું તો પ્રભાવિત થઈ ગયો, એક જ વચન થી પ્રભાવિત થઈ ગયો. અહીંયા તો મારી નજર માં તો બધા આત્મા આત્મા છે. અહીંયા તો અહીંયા કોઈ જૈન વિષ્ણુ નો ભેદ અમારે ત્યાં કોઈ છે જ નહીં. એવી સમદ્રષ્ટિ હોય છે, એવી આત્મદ્રષ્ટિ હોય છે, અને એ જ સાચી દ્રષ્ટિ છે, એ દ્રવ દ્રષ્ટિ છે, એ સમ્યક દ્રષ્ટિ છે. શું કહે છે કે અમને પણ પ્રારબ્ધ થી અંતરાય વર્તે છે. જો ક્યાંક ક્યાંક સત્સંગની વિરાધના કરીએ છે, કોઈ સત્પુરુષની વિરાધના થઈ ગઈ છે, અમને પણ સત્સંગનો અંતરાય વર્તે છે. એમાં ન હાલે કોઈ, તીર્થંકર દેવનું પણ ન ચાલે ને મહાપુરુષનું પણ ન ચાલે. ઘણું કરી કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી. કાંઈ લાભ નુકસાન થાય તો અમને કાંઈ કાંઈ ખેદ થતો નથી, કે કાંઈ હરકશોક થતો નથી, કાંઈ થતું નથી. તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરીને વર્તા કરે છે. સત્સંગનો અંતરાય રિયા કરે છે, એનો ખેદ પણ અમને રિયા કરે છે. સમાધાન નથી કરતા, શું કરીએ, એ પૂર્વકર્મ છે, ભાગ્ય છે આપણું, એવું ભોગવવું પડે. આપણે સમાધાનને શાંતિ રાખો એમ નથી, ખેદથી આવીના રે નહીં. આવો સત્સંગ દુર્લભ છે, સત્સંગ એવો દુર્લભ છે કે જ્ઞાની મહાપુરુષને પણ એનો અંતરાય આવે અને એના ખેદમાં એના દિવસો રાત ને દિવસ જાય. સત્સંગનું મૂલ્ય થવું જોઈએ. આવી વાત છે જરા, તેમાં અંતરાય વર્તે છે એટલે સત્સંગ એટલે સંગ સત્સંગ નથી રહેતો. હા, બીજું સત્સંગ નિરંતર સત્સંગ રહેતો નથી, અંતરાય વર્તે છે. હા, મુંબઈમાં ક્યાં સત્સંગ થયો? કીધું કે સાંજે પોતે થોડો નિવૃત્તિ લે, તો સાંભળી વાત છે. સાંજના નિવૃત્ત થતા કામકાજથી, અને પછી એમને બે ત્રણ ઓફિસ હતી, એમાં એક ઓફિસે કાંઈક કામકાજની ધમાલ નહીં રહેતી હોય ત્યાં વ્યા જતા હતા. શું? ને પછી વાળું પાણી કરી લે, અને પછી ત્યાં બેસે તો કોઈ કોઈ જે મુમુક્ષુ પરિચયમાં મુંબઈમાં હતા એ લોકો આવે, તો પછી રાતના 10-11-12 વાગ્યા સુધી ઘણી વાર સત્સંગ ચાલતો હોય, પણ એ રેગ્યુલર નહીં ચાલતો હોય એમ લાગે છે. શું? કારણ કે આવનારને પણ બધી અનુકૂળતા હોય ન હોય, મુંબઈમાં તો ચોમાસું હોય ત્યારે વરસાદ પણ ઘણો હોય, હું સાધનો મળે ન મળે, તો એ પણ સળંગ નહીં ચાલતો હોય. પણ ક્યારેક ક્યારેક એ સત્સંગ ચાલતો હતો મુંબઈમાં, એમ સાંભળી સાંભળી વાત છે. એનો ખેદ વર્ત્યા કરે છે. સર્વભૂમિઓ આ બધી, આ બધા ક્ષેત્રો, સર્વભૂમિઓ એટલે આ બધા ક્ષેત્રો, સર્વ માણસો એટલે આ બધા માણસો, જે લૌકિક માણસો, સર્વ કામો જે કાંઈ ઉદયને આવે છે બધા કામો, સર્વ વાતચીત આદિ પ્રસંગો જે કાંઈ પડે છે તે, અજયના જેવા, સાવ કરુણા ઉદાસીન જેવા, અરમણીય અને અમોહકરણ રસ રહિત સ્વાભાવિકપણે ભાસે છે. આ ઉદયમાં અમારી આ પરિસ્થિતિ છે કે જે જેની કોઈની સાથે અમારે પ્રસંગ વાતચીત ન પડે કે કોઈ માણસ મળે કે આ બધું દેખાય છે, જણાય છે, ઉદયના હિસાબે અમને ક્યાંય મોહ થતો નથી, સારું લાગતું નથી, ખરાબ લાગતું નથી, કાંઈ સુંદરતા ભાસતી નથી, કાંઈ અમને રસ નથી, સ્વાભાવિકપણે નિરસ થઈ ગયા છીએ, ઉદાસ 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 ઉદાસ, કોઈની સાથે ક્યાંય ભળવું ગમતો નથી. તો અમુક શું હોય જુદા પડી જાય છે, એને ભણવું ભણવું ન ગમે, ક્યાંય એને ભણવું ગમે, એક સુરો લાગે જરાક, પણ એવી એવી સ્થિતિ થઈ જાય છે કે ક્યાંય એને ભણવું ગમે નહીં છે, એક સત્સંગ સિવાય ક્યાંય ભણે. માત્ર જ્ઞાની પુરુષો, હવે અમને શું સારું લાગે છે, માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો, મુમુક્ષુ પુરુષો એટલે મુમુક્ષુ આત્માઓ, માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષો, બેને જુદા પાડ્યા છે, મુમુક્ષુ અને માર્ગાનુસારી. માર્ગાનુસારી શું હોય છે, અન્ય મતમાં પણ કોઈ કોઈ જીવો એવા હોય છે કે જેને સત્ય રૂચે છે, એમના મતમાં પણ જે તીર્થંકર દેવનું સત્ય છે એમને રૂચે છે, અને જીનદેવના મતમાં પણ જે સત્ય છે એને રૂચે છે. હમણાં ડૉક્ટર ગાંગુલી છે, મારે મળવાનું થાય છે, એ અન્ય મતિ છે, પણ આપણા સિદ્ધાંતો એવા રૂચે, એવા રૂચે, બહુ જ રૂચે. એને કુમકુંડાચાર્યને તો બહુ જ યાદ કરે છે, આ દિવસોમાં બહુ જ યાદ કરે છે. હા, કુમકુંડાચાર્ય સ્વર્ગમાં ગયા છે, મને એમ થાય છે કે સ્વર્ગમાં હું જાઉં, આમ તો એમના ચરણમાં બેસવાનું મન થાય છે, પણ એમ થાય છે કે મહાવીદેવમાંજીને સીધો વિરોધ દેવું તો સારું, મહાવીદેવમાં જઈ અને સીધો સીધા લઈમાં જાઉં ને તો મને ઠીક, આમ જરા શોર્ટકટ વધારે ગમે છે. પણ એક બાજુ મને કુમકુંડાચાર્યનું પણ આકર્ષણ રહે છે કે આવી કાલી કાલી વાતો કરે, હો કુમકુંડાચાર્યનું બહુ નામ લે છે, કહેતા હતા પન્નુર જવું છે, એક વાર પન્નુર જવું છે, યાત્રા કરવી છે, એ માર્ગાનુસાર એવા જીવો હોય છે. અન્ય મતમાં હોય તો પણ એને જૈન દર્શનના સિદ્ધાંતો રૂચે, જૈન દર્શનના મહાત્માઓ પ્રત્યે એને ભક્તિ થાય, અને એને સત્ય રૂચે, બધે જ્યાં હોય ત્યાં એને સત્ય રૂચે. અન્ય મતમાં પણ જે તીર્થંકરનું સત્ય જીવ છે, કેમ કે ઊંઘ્યો તો ક્યાંથી ને, તીર્થંકરની વાત સાંભળતા સાંભળતા કોઈ વાત પકડી લીધી પછી એનું લોજિક ના, તેને એકને મુખ્ય કર્યું, બાકીને બધું ઉડાડ્યું એટલે ગડબડ થઈ ગઈ, પણ એની અંદર જે મૂળ વાત છે એને એ લોકો પકડે છે, અને જ્ઞાનીઓ પણ એને મૂળ વાતને પકડે છે. એટલે અન્યમતના શાસ્ત્રો વાંચે તો પણ એને મિથ્યાત થાય, અને ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાતના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો, એવી ઊંડી વાત છે. જરાય એવા માર્ગાની પુરુષોનો સત્સંગ તે જાણીતો છે અમને, અમારા માટે તે પોતાનો છે અમને લાગે છે, એમાં અમને પોતાપણું લાગે છે, તે અમને પ્રીતિકર છે, એ અમને રૂચે છે, એ અમને સુંદર લાગે છે, એનું સુંદરતા હશે એ અમને સુંદર લાગે છે, એ અમને આકર્ષનાર છે, એનું અમને આકર્ષણ રહે છે, અમારા પરિણામ ત્યાં ખેંચાય છે. આકર્ષણ થાય ત્યારે શું થાય કે પરિણામ ખેંચાય, અને રસ સ્વરૂપ ભાસે છે અમને, એમાં રસ છે. એમ હોવાથી અમારું મન ઘણું કરીને અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું, સર્વ જગ્યાએથી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું, તમારા જેવા માર્ગે છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે, ક્યાંય અમને પ્રતિબદ્ધ થતો નથી, અમને ક્યાંય ઉપયોગ અમારો ઠરતો નથી, બધે ઉદાસ છીએ, પણ એક અમને સત્સંગ, સત્સંગીઓ, જ્ઞાનીઓ, ત્યાં અમારું મન ચોંટે છે, પ્રતિબદ્ધ પામે છે, એટલે અમારું મન છે એ ત્યાં ચોંટે છે, બીજે ક્યાં અમારું મન ચોંટતો નથી, નિરસ થઈ જાય છે. રસ લાવવો હોય તો પણ અમે લાવી શકીએ નહીં, એવી અમારી સ્થિતિ થઈ ગઈ છે. એક આ જ વસ્તુ અમને પ્રિય છે, આત્મકલ્યાણને, આત્મકલ્યાણના માર્ગે જનારા જીવો, આ સિવાય અમને બીજું કાંઈ ગમતું નથી. છતાં સમદ્રષ્ટિ છે, હું બધા જીવો પ્રત્યે સમદ્રષ્ટિ છે. કોઈ પણ જીવ આત્મકલ્યાણને પામે, અરે આત્મકલ્યાણના કારણને પણ પામે, તો પણ એક સમય મોડું કર્યા વિના એ કાર્ય કરવાનો તકાર ઋષભદેવ જેવા મહાપુરુષને એવી કરુણ અવસ્થા પ્રાપ્ત થઈ હતી. 430માં લીધું છે ને, 430 પાનું 363. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદી તીર્થંકરોએ પણ કર્યો છે. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એટલે ત્રણેય કાળે એવી જ કરુણ અવસ્થા હોય છે કે એક સમય માત્રના અનવકાશે આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે આખો લોક આવી જાઓ, આત્મ સમાધિ પ્રત્યે આવી જાઓ, અન્ય અવસ્થા પ્રત્યે ન જાઓ. ભવી અભવી કોઈને બાકી ન રાખ્યા, ભાવનાની વિશાળતા, આ ભાવનાની વિશાળતા, આમાંથી તીર્થંકર ગોત્ર બંધાય છે. બધા જીવો પ્રત્યે એટલી જ કરવાની. સાગમ તેનો આખા લોક ને સાગમ તેનો